એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની એમ કે સફરે નીકળી રહ્યા છીએ જેણે ભારતીય સાહિત્ય પર અને ખાસ કરીને ભાગલાના સાહિત્ય પર એક ઊંડી છાપ છોડી છે. અમૃતા પ્રીતમ કૃત પિંજર.
હા, અમૃતા પ્રીતમ એ માત્ર લેખિકા નહોતા, ખરેખર તો પંજાબી અને હિન્દી સાહિત્યમાં એક ક્રાંતિકારી અવાજ હતા.
બિલકુલ, અને સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા પણ. ભાગલાની પીડાના સાક્ષી અને સ્ત્રી સંવેદનાના એમ કહી શકાય કે પ્રખર હિમાયતી.
એમની કલમે હંમેશા સમાજની જે પેલી રૂઢિગત માન્યતાઓ હોય ને એને પડકારી છે.
અને પિંજર જે 1950માં એટલે ભાગલાના બસ 3 વર્ષ પછી જ પ્રકાશિત થઈ, એ આ પડકારનું એક બહુ સશક્ત ઉદાહરણ છે.
ખરું કહ્યું, એ સમયનો માહોલ વિચારો. દેશ હજુ ભાગલાના ઘામાંથી બહાર નહોતો આવ્યો અને ત્યારે આ નવલકથાએ અપહૃત સ્ત્રીઓની જે વ્યથા હતી, જેના વિશે કોઈ બોલતું નહોતું, એને વાચા આપી. એનું પ્રકાશન જ મતલબ એક બહુ હિંમતભર્યું પગલું હતું. ટીકા પણ થઈ અને પ્રશંસા પણ મળી.
સાચી વાત. તો આજે આપણી આ ચર્ચાનો હેતુ ખાલી કથાનો સારાંશ કહેવાનું નથી, પણ પિંજરના જે પાત્રો છે એમના મનમાં ઉતરવાનો, એમના ભાવનાત્મક સંઘર્ષોને સમજવાનો છે.
અને અમૃતાજીએ જે ગહન વિષયો વણ્યા છે, ઓળખ છે, ઘર છે, સન્માન, માનવતા, એની પર આપણે થોડું ઊંડાણથી વિચારીશું.
બરાબર. સાહિત્યના વિદ્યાર્થીઓ અને જે વિકારશીલ વાચકો છે એમને આમાં ખાસ રસ પડશે. તો ચાલો વાર્તાના મૂળમાં જઈએ. ભાગલા પહેલાનું પંજાબ કેવો હતો એ સમય જ્યાં આ કથાનો પાયો નંખાયો?
એ સમયનું પંજાબ એટલે ગામડા, ચટ્ટોઆની જેવું ગામ. ત્યાં હિન્દુ મુસ્લિમ પરિવારો પેઢીઓથી સાથે રહેતા હતા. ઉપરથી જોતા બધું શાંત લાગે, રોજિંદી જિંદગી, એનો એક લય હોય. પણ એ શાંતિની નીચે, ખબર છે, જૂના વેર ઝેર અને સમાજના જે કઠોર નિયમો હોય અલિખિત, એની આગ ધૂંધવાતી રહેતી હતી.
અચ્છા.
આ જ માહોલમાં આપણી નાયિકા છે પૂરો, એક હિન્દુ પરિવારની યુવાન દીકરી, જીવંત, ઉમંગ ભરી.
અને એના જીવનમાં સપના છે.
હા, સપનાઓથી ભરેલું જીવન. રત્તોવાલ ગામના રામચંદ સાથે સગાઈ થઈ છે, લગ્નની તૈયારીઓ ચાલે છે.
એટલે એકદમ સુરક્ષિત એક જાણીતી દુનિયા. પણ તમે કહ્યું એમ શાંતિની નીચે તણાવ હતો. આ તણાવ પૂરોની જિંદગીને કેવી રીતે બદલી નાખે છે?
એ તણાવ જ પૂરોની જિંદગીનો એમ કહો કે આખો નકશો બદલી નાખે છે. એક રાત્રે રાશિદ નામનો એક મુસ્લિમ યુવક પૂરોનું અપહરણ કરે છે.
ઓહ.
અને બસ, એ એક પળમાં પૂરોની જે સુંદર સુરક્ષિત દુનિયા હતી એ નરક બની જાય છે.
અહીં એ સમજવું જરૂરી છે કે આ અપહરણ કેમ થયું. શું એ માત્ર પેલા યુવકની કોઈ લાલસા હતી? અમૃતાજી કંઈક જુદું કહે છે.
બરાબર. અમૃતાજી સ્પષ્ટ કરે છે કે આ રાશિદની કોઈ વ્યક્તિગત વાસના નહોતી, પણ આ તો પેઢીઓ જૂનું ખાનદાની વેર હતું, એનો બદલો હતો.
અચ્છા, પેઢીઓ જૂનો બદલો.
હા, કહેવાય છે કે ભૂતકાળમાં પૂરોના કુટુંબે રાશિદના કુટુંબની કોઈ સ્ત્રી સાથે અન્યાય કર્યો હશે અને આ અપહરણ એનો હિસાબ બરાબર કરવા માટે હતું.
એટલે પૂરો કોણ છે એ મહત્વનું નહોતું.
ના, મહત્વનું એ હતું કે તે દુશ્મન પરિવારની દીકરી હતી. એ વ્યક્તિ મટીને એક પ્રતીક બની ગઈ,
ખાનદાનની ઇજ્જતનું, દુશ્મનીનું પ્રતીક. આ જ વાત સ્ત્રીઓ તરફના સમાજના વલણ પર એક મોટો સવાલ ઊભો કરે છે. પણ પૂરો એ હાર નથી માનતી. નહીં,
ના, બિલકુલ નહીં. એ હિંમત ભેગી કરે છે, રાશિદના કબજામાંથી ભાગી છૂટે છે. ઘાયલ છે, ડરેલી છે, પણ એક આશા છે મનમાં.
શું આશા?
કે પોતાના પિતાના ઘરે જશે અને પરિવાર એને સ્વીકારી લેશે. એ આશા સાથે એ પહોંચે છે પોતાના ઘરે. પણ ત્યાં જે બને છે એ અપહરણની શારીરિક પીડા કરતાં પણ કદાચ વધુ ભયાનક છે.
હા, આ નવલકથાનો કદાચ સૌથી કરુણ અને નિર્ણાયક વળાંક કહી શકાય. પરિવાર એને સ્વીકારતો નથી,
ના પાડી દે છે. અને પિતા જે શબ્દો કહે છે એ તો પૂરોના અસ્તિત્વ પર જ પૂર્ણ વિરામ મૂકી દેવા છે.
શું કહે છે?
એ કહે છે, હમારે લીએ તું ઉસી દિન મર ગઈ થી જિસ દિન તુજે વો લે ગયા થા. જિંદા લોગ મુર્દો સે નાતા નહીં રખતે. ચલી જા.
અમારા માટે તું એ જ દિવસે મરી ગઈ હતી જે દિવસે પેલો તને લઈ ગયો હતો. જીવતા લોકો મરેલા સાથે સંબંધ નથી રાખતા. જતી રે.
અરે રે,
આ શબ્દો આ ખાલી તિરસ્કાર નથી.
ના, આ તો એની સામાજિક હત્યા છે. અને અહીં જ પિંજર શબ્દનો સાચો પેલો ભયાવહ અર્થ સામે આવે છે. નહીં,
એકદમ.
શરીર ભલે જીવતું રહ્યું, પણ સમાજ માટે, એના પોતાના પરિવાર માટે પૂરો હવે મરી ગઈ છે.
કેમ? કારણ કે તે અપવિત્ર થઈ ગઈ, કુટુંબની ઇજ્જત પર ડાગ લાગી ગયો.
હા, એની ઓળખ પૂરો, એક દીકરી, એક ઠનારી પત્ની, બધું જ છીનવાઈ ગયું. તે હવે શું છે? બસ હાડકાનું માળખું, એક જીવતો કંકાલ જેને પોતે જ ઢસડવાનો છે.
આ છે પિંજર, આત્મા વગરનું શરીર,
સમાજે તરછોડેલું અસ્તિત્વ. એના મનમાં કદાચ એ જ ગુંજતું હશે, યહ શરીર સિર્ફ એક કંકાલ હૈ, મેરી આત્મા મેરા નામ વો પૂરો થી ઓર પૂરો જા ચૂકી હૈ.
બધું જ ગુમાવી દીધું, પરિવારે જ મૃત જાહેર કરી દીધી. તો હવે બાપડી જાય ક્યાં? શું રસ્તો બચ્યો એની પાસે?
કોઈ રસ્તો નથી બચતો. રાશિદ પાસે પાછા જવા સિવાય એની પાસે કોઈ વિકલ્પ નથી.
એટલે ફરી પાછી એ જ જગ્યાએ.
હા, અને હવે એના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થાય છે. એને નવું નામ મળે છે, હમીદા.
પૂરો મટીને હમીદા
ઇસ્લામ ધર્મ અપનાવે છે. રાશિદ સાથે નિકાહ થાય છે. બહારથી જોતા લાગે કે જીવન ગોઠવાઈ ગયું, પણ અંદરથી એ જાણે પથ્થર, મૌન, શૂન્યતા, એક ઊંડું દુઃખ જે ક્યારે નહીં ભૂલાય.
અહીં રાશિદનો પાત્ર પણ જોવું રહ્યો. એ ફક્ત એક ખલનાયક નથી, જેમ તમે પહેલા કહ્યું, એમાં પણ કંઈક જટિલતા છે.
હા, અમૃતાજી પાત્રોને કાળા ધોળામાં નથી ચિતરતા. રાશિદ કોણ છે એ પેલી ક્રૂર પરંપરાઓ, પેલું ખાનદાની વેર, એ બધી માન્યતાઓનું જ પરિણામ છે.
એણે અપહરણ કર્યું કારણ કે એને લાગ્યું કે એ એની ફરજ છે.
હા, પારિવારિક ફરજ. પણ પૂરોની જે મૂંગી પીડા છે એ એને અંદરથી કોરી ખાય છે. એને અપરાધ ભાવ થાય છે. તે પૂરોનું રક્ષણ કરે છે, એની સંભાળ રાખે છે, પણ એમની વચ્ચે ક્યારે પેલી ભાવનાત્મક નિકટતા નથી આવતી. એમનો સંબંધ પ્રેમનો નથી, એ ભાગ્ય, મજબૂરી અને પેલો અપરાધ ભાવ એનાથી બંધાયેલો છે.
પણ બતાવે છે કે પેલી પિતૃસત્તાક વ્યવસ્થા કેવી રીતે પુરુષોને પણ એમ કે સંવેદનહીન બનાવી શકે છે.
બિલકુલ.
તો આ નવા જીવનમાં હમીદા તરીકે શું પૂરું હંમેશા માટે આ પિંજર જેવી હાલતમાં જ રહે છે? કંઈ બદલાવ નથી આવતો?
શરૂઆતમાં તો એવું જ લાગે છે, ભાવનાત્મક રીતે જાણે મૃત. પણ પછી એના જીવનમાં પુત્ર જાવેદનો જન્મ થાય છે.
માતૃત્વ.
હા, માતૃત્વ એના જીવનમાં એક નવો અર્થ લાવે છે, એક હેતુ આપે છે. જોકે પેલો મૂળ ઘા તો એમ જ રહે છે, એ નથી રૂજાતો. પણ અહીં એક બહુ મહત્વનું પરિવર્તન આવે છે.
શું?
એની પોતાની જે અસીમ પીડા છે ને, એને બીજી સ્ત્રીઓના દુઃખ પ્રત્યે બહુ જ સંવેદનશીલ બનાવે છે.
અચ્છા.
પોતાની પીડામાંથી બીજા માટે કરુણા જન્મે છે. ગામમાં કોઈ પાગલ ગણાતી સ્ત્રી હોય કે કોઈ બીજી લાચાર છોકરી, એ ચૂપચાપ કોઈને ખબર ના પડે એમ એમને મદદ કરે છે. જાણે પોતાની વેદનાએ એને બીજાની વેદના સમજવાની શક્તિ આપી દીધી હોય.
એટલે પીડિતમાંથી એક સહાનુભૂતિની મૂર્તિ બને છે.
બરાબર, એક મૌન શક્તિ.
અને આ બધું ચાલી રહ્યું છે, પૂરોની અંગત પીડા અને એની આંતરિક સફર. અને એવામાં ત્રાટકે છે 1947ના ભાગલાની પેલી ભયાનક સામૂહિક વિભીષિકા. આ ઐતિહાસિક ઘટના પૂરો એટલે કે હમીદાના જીવન પર શું અસર કરે છે?
ભાગલા સાથે જે આખા દેશમાં કોણી હિંસા ફાટી નીકળે છે, અંધાધૂંધી ફેલાય છે, એ પૂરો માટે તો જાણે એની પોતાની જ ટ્રેજેડીનું એક મોટું વિકરાળ સ્વરૂપ છે.
હા, જે એણે એકલા બેઠ્યું હતું
એ હવે હજારો લાખો સ્ત્રીઓનું ભાગ્ય બની જાય છે. સરહદની બંને બાજુએ સ્ત્રીઓનું અપહરણ, અત્યાચાર, પૂરો આ બધું જુએ છે અને સમજે છે, કદાચ બીજા કોઈ કરતા વધુ ઊંડાણથી, કારણ કે એ પોતે આમાંથી પસાર થઈ ચૂકી છે.
અને આ રમખાણોની વચ્ચે જ કંઈક એવું બને છે જે પૂરોને ના ભૂતકાળ સાથે ફરી જોડે છે.
હા, એ જ ભાગાભાગીમાં, અંધાધૂંધીમાં પૂરોને ખબર પડે છે કે એનો જે પેલો ભૂતપૂર્વ મંગેતર હતો રામચંદ,
હા, જેની સાથે લગ્ન થવાના હતા,
એ રામચંદની નાની બેન લાજો,
હા,
એનું પણ અપહરણ થયું છે અને તે આસપાસના વિસ્તારમાં જ ક્યાંક છે.
ઓહ,
અરે છે,
જાણે લાજોમાં એ પોતાની જાતને જોતી હોય.
કદાચ એ લાજોને બચાવે છે
આ ઘટના આપણને નવલકથાના અંત તરફ લઈ જાય છે. ભાગલા પછી સરકારો અપૂરૂત સ્ત્રીઓની અદલાબદલીનું નક્કી કરે છે અને રામચંદ લાજોની શોધમાં આવે છે. ત્યારે શું થાય છે?
હા, રામચંદ હવે પુનર્વસનના કામમાં સ્વયંસેવક તરીકે જોડાયો હોય છે. એ બહેન લાજોને શોધતો શોધતો રાશિદના ગામ સુધી પહોંચે છે
અને લાજો એને મળી જાય છે પુરોના રક્ષણ હેઠળ,
સહી સલામત. અને ત્યાં વર્ષો પછી રામચંદ પુરોને જુએ છે, એની હાલત જુએ છે, એનું હૃદય ભરાઈ આવે છે.
સ્વાભાવિક છે.
અને એ પુરોને એક પ્રસ્તાવ મૂકે છે કે તું મારી સાથે ભારત પાછી ચાલ, આપણે નવું જીવન શરૂ કરીશું. જાણે કે ભૂતકાળ ભૂંસી શકાશે
આ પુરો માટે જીવનની કદાચ સૌથી મોટી કસોટી. એક તરફ ભૂતકાળનું એ જીવન જેનું સપનું હતું અને બીજી તરફ આ વર્તમાનની કઠોર વાસ્તવિકતા. એ શું નિર્ણય લે છે? આ પસંદગી શું બતાવે છે?
અને અહીં પુરોનું પાત્ર ખરા અર્થમાં ખીલી ઉઠે છે. એ બહુ જ શાંતિથી પણ એટલી જ દૃઢતાથી રામચંદ્રનો પ્રસ્તાવ નકારી દે છે,
ના પાડી દે છે.
હા, એ કહે છે, લાજો કો લે જાઓ, ઉસકા ઘર ઇંતજાર કર રહા હૈ. લાજોને લઈ જાઓ, એનું ઘર એની રાહ જુએ છે.
અને પોતાના વિશે
રામચંદ્ર પૂછે છે કે અને તારું શું? ત્યારે પૂરો જે જવાબ આપે છે એ આખી નવલકથાનો સાર છે, એની આંતરિક શક્તિનો પુરાવો છે.
શું કહે છે?
એ કહે છે, પર મેરા ઘર કહાં હૈ? યહાં મેરી જૈસી હજારો લડકિયાં હૈ ઔર તુમ્હારી તરફ લાજો જૈસી હજારો. બતાઓ, કોન સા મુલ્ક હમારા હૈ? અબ મેં યહીં કી હું ઉનકે સાથ.
પણ મારું ઘર ક્યાં છે? અહીં મારા જેવી હજારો છોકરીઓ છે અને તમારી તરફ લાજો જેવી હજારો. બતાવો, કયો દેશ અમારો છે? હવે હું અહીંની જ છું એમની સાથે.
વાહ, આ શબ્દો અદ્ભુત છે. આ ખાલી ઇનકાર નથી,
ના, આ પોતાની ઓળખની, પોતાના ઘરની એક નવી જ વ્યાખ્યા છે.
બરાબર. આ પસંદગીથી પુરુષ શું કરે છે એ ધર્મ, રાષ્ટ્ર કે પુરુષોએ આપેલી ઓળખ એ બધાને જાણે ફગાવી દે છે. હા, એ પોતાની ઓળખને જોડે છે પોતાના સહિયારા દુઃખ સાથે, સ્ત્રી તરીકેના અનુભવ સાથે. એનું વતન હવે કોઈ જમીનનો ટુકડો નથી, પણ એના જેવી જ હજારો વિસ્થાપિત ત્યજાયેલી સ્ત્રીઓ. એ એનો સમૂહ, એ એનું વતન છે.
એટલે એ લાજોને એના ઘરે પાછી મોકલે છે જે ભૂતકાળની પૂરો હતી, પણ પોતે વર્તમાનની હમીદા તરીકે રહેવાનું પસંદ કરે છે.
આને એ રાશિદ અને પુત્ર પાસે પાછી ફરે છે. આ અપહરણ કરનાર માટેનો પ્રેમ નથી, પણ આ પોતાની જાતનો, પોતાની વાસ્તવિકતાનો અને પોતાની જાતે બનાવેલી ઓળખનો સ્વીકાર છે. એની પીડા જ હવે એની શક્તિ બની ગઈ છે.
ખરેખર પૂરોની આ સફર અસાધારણ છે. અમૃતા પ્રીતમે આ નાનકડી નવલકથામાં કેટલા બધા મહત્વના મુદ્દા ઉઠાવ્યા છે. આપણે એ મુખ્ય વિષયો પર થોડી વાત કરીએ.
ચોક્કસ. સૌથી પહેલો અને સ્પષ્ટ વિષય તો છે કોમી હિંસા અને એમાં સ્ત્રીઓની સ્થિતિ.
હા,
નવલકથા બતાવે છે કે કેવી રીતે રાજકીય સંઘર્ષોમાં, પુરુષોના ઝઘડાઓમાં સ્ત્રીઓના શરીરને જાણે યુદ્ધનું મેદાન કે જીતેલો પ્રદેશ કે પછી કુટુંબની ઇજ્જતનું પ્રતીક બનાવી દેવાય છે.
અને એમની સાથે થયેલો અન્યાય એ ખાલી વ્યક્તિગત નથી રહેતો, એ સમુદાય પર હુમલો ગણાય છે. અને એની સાથે જોડાયેલું છે પેલો ઇજ્જતનો ખોખલો ખ્યાલ.
હા, એ ઇજ્જતનો અત્યાચાર. આપણે જોયું ને, પૂરો માટે એના પરિવારનો તિરસ્કાર અપહરણ કરતા પણ વધુ ઘાતક હતો.
કારણ કે સમાજની નજરમાં પવિત્રતા ગુમાવેલી સ્ત્રી જીવતી હોવા છતાં મરી ગયેલી ગણાય. આ ઇજ્જતનો બોજ જણે સ્ત્રીના પોતાના અસ્તિત્વ કરતાં પણ મોટો છે.
પછી આવે છે ઓળખ અને અસ્તિત્વનો સંઘર્ષ. પૂરોની ઓળખ પહેલાં તો છીનવાઈ જાય છે, પૂરો મટીને અપવિત્ર. પછી નવી ઓળખ લાદવામાં આવે છે હમીદા, મુસ્લિમ.
પણ અંતે
એ આ બંનેથી ઉપર ઉઠે છે અને પોતાની પીડા, પોતાની સહાનુભૂતિના આધારે પોતાની એક આગવી ઓળખ બનાવે છે, જે કોઈ ધર્મ કે રાષ્ટ્રની મોહતાજ નથી.
અને પેલો પ્રશ્ન, ઘર એટલે શું, એ પણ કેન્દ્રમાં છે. શું ઘર એટલે ખાલી દિવાલો કે જન્મભૂમિ?
પૂરો માટે ઘરનો અર્થ જ બદલાઈ જાય છે. એનું ઘર હવે ભૌગોલિક નથી રહ્યું. એનું ઘર એના જેવી જ પીડિત સ્ત્રીઓ સાથેની એકતામાં છે, સહિયારા દુઃખમાં છે.
ભાવનાત્મક ઘર.
હા, અને એક બીજો મહત્વનો મુદ્દો છે ધાર્મિક કટ્ટરતાથી પર રહેલી માનવતા.
એ કેવી રીતે?
નવાઈ લાગે, પણ રાશિદ જે અપહરણ કરતા છે એ અમુક અંશે પૂરોના પોતાના હિન્દુ પરિવાર કરતાં વધુ માનવીય સંવેદના બતાવે છે, ભલે એ અપરાધ ભાવનાના રૂપમાં હોય. અને પૂરો પોતે એ લાજોને બચાવે છે જે એના હિન્દુ મંગેતરની બહેન છે. એ ધર્મની દિવાલો ઓળંગી જાય છે. અમૃતાજી જાણે કહેવા માંગે છે કે સાચી માનવતા કરુણામાં છે, નિયમો કે લેબલોમાં નહીં.
સાચી વાત. અને આ બધા વિષયોને એક સાથે બાંધે છે પેલું પિંજરનું શક્તિશાળી પ્રતીક.
હા, એ ખાલી શારીરિક કેદ નથી, એ સામાજિક બહિષ્કાર છે, ભાવનાત્મક મૃત્યુ છે, આત્મા વગરનું અસ્તિત્વ છે.
અમૃતાજીની કહેવાની રીત, એમની શૈલી પણ બહુ ખાસ છે.
બહુ જ. કથન ભલે ત્રીજા પુરુષમાં હોય, પણ આપણે સતત પૂરોના મનમાં હોઈએ એવું લાગે. એની નજરે દુનિયા જોઈએ, એના મૂંગા સંઘર્ષને અનુભવીએ.
અને ભાષા
શબ્દોમાં ઘણું કહે છે, પણ એટલી જ ભાવવાહી અને કાવ્યાત્મક. ક્યાંય મેલોડ્રામા નથી, છતાં પીડાની તીવ્રતા આપણા સુધી પહોંચે છે. એક ગરિમાપૂર્ણ ઉદાસીનો સૂર છે આખી નવલકથામાં.
અને પ્રતીકોનો ઉપયોગ પણ કેટલો સચોટ. પિંજર તો મુખ્ય છે જ, પણ પંજાબની ધરતી જે જીવન અને વિભાજન બંનેનું પ્રતીક, ગામનો કૂવો જે સ્ત્રીઓના દુઃખનું સ્થળ, પિતાના ઘરનો પેલો બંધ દરવાજો.
હા, તિરસ્કારનું મૂર્તિમંત સ્વરૂપ, આ બધું કથાને ઊંડાણ આપે છે.
આ બધું વાચકના મન પર કેવી અસર છોડે છે, વાંચતી વખતે શું અનુભવાય?
પૂરો માટે ઊંડી સહાનુભૂતિ તો આવે જ. એની સાથે જે અન્યાય થયો, પહેલા અપહરણનો, પછી સમાજનો, એની સામે ગુસ્સો પણ આવે, લાચારી લાગે. પણ સાથે સાથે પૂરોની અંદર જે પેલી શાંત પણ અડગ શક્તિ વિકસે છે, એની કરુણા, એની ટકી રહેવાની ક્ષમતા, એના માટે ખૂબ આદર જન્મે છે.
એ બદલો નથી લેતી?
ના, એ સહન કરીને, સમજીને અને અંતે પોતાની રીતે જીવવાનું પસંદ કરીને એક અલગ જ પ્રકારની શક્તિ બતાવે છે.
તો આ નવલકથા વાંચ્યા પછી કાયમ માટે શું યાદ રહી જાય છે? કયો વિચાર મનમાં રહી જાય?
ઘણા પ્રશ્નો રહી જાય છે. ઓળખ એટલે શું? ઘર કોને કહેવાય? સમાજની પેલી ઇજ્જત કેટલી પોકળ છે? ભાગલા જેવી ઘટનાઓની ખરી માનવીય કિંમત શું છે, ખાસ કરીને સ્ત્રીઓ માટે? અને સૌથી વધુ યાદ રહી જાય છે પૂરો, શોષણ અને પીડામાંથી જન્મેલી કરુણા અને આંતરિક તાકાતનું પ્રતીક.
અહીં જીત એ હાર જીતમાં નથી, પણ ગૌરવ ભેર ટકી રહેવામાં અને પીડાને પણ એક અર્થ આપવામાં છે.
બરાબર.
તો અંતે આપણે એમ કહી શકીએ કે પિંજર આપણને શીખવે છે કે ઇતિહાસના ઊંડામાં ઊંડા ઘા પણ માનવીય કરુણા અને સમજણ માટેનો આધાર બની શકે છે.
અને એ પણ યાદ અપાવે છે કે રાજકીય સંઘર્ષોની અસલી કિંમત સામાન્ય માણસે, ખાસ કરીને સ્ત્રીઓએ, કેવી રીતે ચૂકવવી પડે છે. અને વેર કરતા કરુણા અને વિભાજન કરતા જોડાણ હંમેશા વધુ મહત્વના છે. આ સંદેશ આજે પણ એટલો જ સાચો અને જરૂરી છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.